વચનામૃત 11મું સંવત 1876ના માક્ષર સુધી 14ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? હાલા ભક્તો, ગઈકાલે બાળલાલજી મહારાજે આ વચનામૃત આપણને સંભળાવ્યું હતું. જીવનની અંદર બંધન કરનાર જે તત્વ છે શાસ્ત્રોએ બતાવ્યા, માયાનું બંધન અને વાસનાનું બંધન. એ વાસના એ જીવનની આસક્તિ, જીવનની અંદર જે આસક્તિ રહેલી છે અને આસક્તિની માધ્યમે કરીને વિષયની અંદર જીવ જે બંધાઈ ગયો છે એને શાસ્ત્રોએ વાસના કીધી. પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીએ બહુ સુંદર પૂછ્યો, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે, એને કેમ ઓળખાય, વાસના કોણે કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય ને સાંભળ્યા હોય અને તેની જે અંતકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. ભલે ભક્તો, પૂર્વે એટલે પૂર્વના અનંત જન્મો અને એ તમામ જન્મોની અંદર, એટલે લગ 84નો ફેરો શાસ્ત્રમાં બતાવ્યો છે, એવા અનંત જે જીવાત્માએ જન્મની મરણની યાત્રા કરી, એ યાત્રાની અંદર જીવાત્માએ કર્મ કર્યા છે અને કેટલા વિષયો ભોગવ્યા છે, એવા જે જે વિષયો જે જે જન્મની અંદર ભોગવેલા હોય અથવા દીઠેલા હોય, કદાચ ભોગવાનું નથી આવ્યું પણ જોયા હોય, અથવા દીઠ્યા પણ ન હોય પણ કેવળ સાંભળ્યા હોય, એના ગુણ સાંભળ્યા હોય, એના અવગુણ સાંભળ્યા હોય, એની મહત્તા સાંભળી હોય વગેરે, જે હોય જગતના પંચ વિષયો, એટલે અહીંયા આગળ શબ્દ મહારાજે વાપર્યો વિષય ભોગવ્યા હોય, બરાબર. વિષયનો અર્થ એવો શાસ્ત્રમાં લખ્યો છે કે પંચ ઇન્દ્રિયોથી જે ભોગવાય તેને વિષય કીધા, એટલે પંચ ઇન્દ્રિયોને જે ખોરાક છે એને વિષય કીધા છે. એવા જે છે એટલે એનો અર્થ સીધો માયિક વિષયો તરફ જાય, કારણ કે ઇન્દ્રિયોથી માયિક વિષય જ ભોગવાય છે. એવા જે માયિક વિષયો, સાંસારિક જે વિષયો પૂર્વે જે જે ભોગવ્યા હોય, જે જે જન્મની અંદર, જે જે અવતારની અંદર, જે જે જીવાત્માએ ભોગવ્યા હોય, એવા પંચ વિષય ની જે સાંભળ્યા હોય તેની જે અંતકરણને વિશે, અંતકરણનો આપણે ગઈકાલે પણ અર્થ સમજ્યા હતા, જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આનું જે સમ્યકપણું એને અંતકરણ કીધું. એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની અંદર, ચારેની અંદર જેનો દંશ બેઠેલો હોય, જેની ગંધ બેઠેલી હોય અને એની સ્મૃતિ આપણને રહેલી હોય, એટલે એ વિષય ભોગવ્યાની, ચાહે સાંભળ્યા હોય, ચાહે દીઠા હોય કે ચાહે ભોગવ્યા હોય, એવા જે જે વિષયો જેનો અનુભવ આપણને કર્યો હોય અથવા તો સાંભળીને પણ આપણને મનમાં જિજ્ઞાસા થઈ હોય, એવા જે વિષયો ભોગવવાની અંતકરણને વિશે જે ઈચ્છા વર્તતી રહે, એ મહારાજ કે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. વળી વાસનાનું બીજું એક મહારાજે સ્વરૂપ અંત્યના 19ની અંદર પણ મહારાજે બહુ સરસ બતાવ્યું છે વાસનાનું સ્વરૂપ. મહારાજ શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવે જે પૂર્વે જન્મે વિશે કર્મ કર્યા છે તે કર્મ પરિપક્વ થઈને અવસ્થાને પામીને જીવ ભેળો એકરસ થઈ જાય છે. જે જે વિષયો પૂર્વે ભોગવ્યા હોય એ જીવને ભોગવતા 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 એવો પરિપક્વ વિષય થઈ ગયો, ભોગવ ભોગ એવો પરિપક્વ થઈ ગયો કે પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળો એકરસ થઈ જાય છે, એટલે જીવમાં ભળી જાય છે. એ જીવથી પછી નોખો રહેતો નથી. એ વિષય જીવ, એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે આ વિષયી જીવ છે, આ વિષયી જીવ છે, આ વિષયની અંદર એ ઓતપ્રોત થઈ ગયો છે. એવો જે જીવ સાથે ભેળો એકરસ થઈ ગયો છે, જેમ લોઢાને વિષય અગ્નિ પ્રવેશે, જેમ લોઢું હોય આયરન, એની અંદર જ્યારે તમે એને તપાવો તો એની અંદર અગ્નિ પ્રવેશે, એટલે આપણને એ લોઢાનું સ્વરૂપ કેવું થઈ જાય છે, અગ્નિ જેવું થઈ જાય છે, લાલ થઈ જાય છે, ગરમ નહીં. આમ તમે લોઢાને અડો તો એની પ્રકૃતિ કેવી છે, શીતળ છે, તમને ટાઢું લાગે. એનો રંગ કેવો છે, શ્યામ છે, કાળો છે. પણ જ્યારે અગ્નિનો અંદર પ્રવેશ થાય ત્યારે અગ્નિ એ લોઢો પોતાનો સ્વભાવ, પોતાની પ્રકૃતિ બદલીને, પોતાનું રૂપ બદલીને કેવો થઈ જાય છે, અગ્નિ જેવો થઈ જાય છે. કેવો થઈ જાય છે, અગ્નિ જેવો, એટલે પોતાની જે શીતળતા છે એનો ત્યાગ કરી ગરમ થઈ જાય છે, પોતાનો જે વર્ણ છે શ્યામ એનો ત્યાગ કરીને લાલ થઈ જાય છે. એટલે મહારાજ કે જેમ પૂર્વે જે જે જન્મે જે વિષય જન્મને વિષય કર્મ કર્યા છે, જે જે કાર્યો વિષયને પ્રત્યે લગતા કર્યા હોય, તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળો એક રસ થઈ ગયા છે. જેમ લોઢાને વિષય અગ્નિ પ્રવેશનો પ્રવેશ થાય છે, તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવા જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના અને પ્રકૃતિ તથા પ્રકૃતિ કહીએ. આપણે કહીએ છીએ આ વ્યક્તિની પ્રકૃતિ જ આવી છે, આ વ્યક્તિનો સ્વભાવ જ આવો છે, એ જ સ્વભાવનો જે ડંક એ જ પ્રકૃતિ. એટલે જે વિષય ભોગવવાની, જે વિષયની ઈચ્છા કરવાની, વિષયની અંદર રહેવાની, વિષયમાં ઓતપ્રોત રહેવાની, વિષયમાં બંધાઈને રહેવાની, એ જે જીવની સ્થિતિ થઈ ગઈ અને એ સ્થિતિ જ્યારે અંતઃકરણની અંદર ઘર કરીને બેસી ગઈ અથવા તો એનો ડંખ બેસી ગયો, તો એ જે છે એની સ્મૃતિ એની ઈચ્છા એ જ મહારાજ કહે છે વાસનાનું સ્વરૂપ છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, પછી મહારાજે અંતઃકરણની શુદ્ધિના પણ, કારણ કે આ તો બંધાયા હવે છોટું જ પડશે ને, હા આ લોઢા જેવું આપણે થઈ ગયું તપીન ગરમ, હવે પાછું ટાડું કરવું પડે ને, છૂટો પાડવો પડે, એટલે એના પણ મહારાજે બતાવ્યું છે. લોયાનું પાંચમું વચનામૃત છે, એની અંદર મહારાજ લખે છે કે પછી વળી શ્રીજી મહારાજે પૂછ્યું છે, અને અંતઃકરણ શુદ્ધ કરવું પડે, કારણ કે અંતઃકરણમાં ડંખ બેઠો છે, વિષયનો વાસનાનો ડંખ ક્યાં બેઠો છે, અંતઃકરણમાં, તો એની શુદ્ધિ કરવાનો ઉપાય મહારાજ બતાવે છે. આમ તો ઘણા બીજા વચનામૃતમાં બતાવ્યો છે, પણ જે નજીકમાં નજીકને સમજાયો છે એ હું તમને સંભળાવું. મહારાજ કે સંત તથા શાસ્ત્ર તથા પોતાના વિચાર એ ત્રણ કરીને એ ત્રણેય હોય તો ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય કે એમાંથી એક વાનું હોય તો પણ જીતાય. પ્રશ્ન થોડોક અલગ છે, પણ એની અંદર અંતઃકરણની શુદ્ધિનો આમાં વિષય આવેલો છે, એટલે હું અહીંયા સમજાવું છું. મહારાજે વળી પ્રશ્ન પૂછ્યો છે, જીવાત્માને અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો ત્રણ માર્ગ બતાવ્યા. એક આત્મવિચાર, પોતે પોતાનો વિચાર કરે, પોતે પોતાનું મન કસે, બુદ્ધિ કસે અને પોતે એનો નિર્ણય લઈને કાર્યની અંદર પરિવર્તન લાવે, પોતાની ક્રિયાની અંદર, બુદ્ધિની અંદર, વ્યવહારની અંદર, સમજણની અંદર પરિવર્તન લાવે, આત્મચિંતન જેને કહીએ છીએ, એટલે પોતાના વિચારે કરીને. બીજું શાસ્ત્રનું શરણાગતિ લે, જો પોતાનો વિચાર એટલી દ્રષ્ટિએ ન પહોંચતો હોય તો આ શાસ્ત્રનો શરણાગતિ લે, શાસ્ત્રના વચનની અંદર વિશ્વાસ રાખે અને શાસ્ત્રના મતને સ્વીકારી અને પોતાના સ્વભાવને, પોતાના જીવનને, પોતાના વિચારોને, કાર્યોને પરિવર્તન કરે. અને એવા શાસ્ત્રો સમજવા હોય, એનો જો એનો અર્થ સમજવો હોય અથવા શાસ્ત્રને ભણવા હોય તો એના માટે સંત સમાગમ અથવા સત્સંગ સમાગમ કે જેના દ્વારા જીવાત્માને એ ટકોર, કારણ કે મેં કીધું સંતનો સ્વભાવ સત્સંગનો હેતુ જે છે કે તમને અણીશુદ્ધ કરવા, તમારામાં રહેલા વિકારોને દોષને દૂર કરવા, તો એમનો ઉપદેશ દ્વારા પણ આ થાય. મહારાજ અહીંયા આગળ એવો પ્રશ્ન કરે છે કે આ ત્રણેય હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય કે એમાંથી એક વાનું હોય તો પણ જીતાય, આ ત્રણેયની આવશ્યકતા છે કે ગમે તે એકથી જીતાય. ત્યારે પછી મહારાજ એનો ઉત્તર કરે છે. આ ઉત્તર આપણે જાણવા જેવો છે કે આપણે આપણા અંતઃકરણને શુદ્ધ કરવું હોય, આપણે જો નિર્વાસનિક બનવું હોય તો આપણે આ ઉપાયને અનુસરવું પડે. એને અને જો એમ કહેશો, મહારાજ આગળ પ્રશ્ન કરે છે, જો એમ કહેશો કે જે એ ત્રણેય વાને ભેળા હોય તો જીતાય, તો મહારાજ કહે છે કદાચ તમે એવો ઉત્તર કરો કે આ ત્રણેય વાના ભેળા હોય તો જીતાય, એટલે એકલા વિચારથી નથી જીતાતા, એકલા શાસ્ત્રથી નથી જીતાતા કે એકલા સંત સમાગમથી નથી જીતાતા, તો ત્રણેય ભેળા હોય તો જ જીતાય, જો એવો ઉત્તર કરો તો કોની પાસે શું ગ્રહણ કરવું. મહારાજ એવો પ્રશ્ન પૂછ્યો કે જીતાય ત્યારે સંત પાસે કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્રમાંથી શી યુક્તિ શીખવી અને પોતાને વિચારે કરીને શી યુક્તિ શીખવી તે કહો. આ ત્રણમાંથી જો ત્રણેય પાસે શીખવાનું તમે એમ કહેતા હો તો એ ત્રણમાંથી શું શું શીખવું કે જેથી કરીને આપણું અંતઃકરણ શુદ્ધ થાય. ત્યારે શીખવી, ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહીં. પરમહંસોએ પ્રયત્ન કર્યો પણ યથાર્થ ઉત્તર થયો નહીં. અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંતનું મહાત્મ્ય સમજવું, શાસ્ત્રે કરીને જીવાત્માને ભગવાનનું મહિમા સમજાય તો જ પરમાત્માની કૃપાથી જગતના પંચ વિષયો ટળે. અને એક ડંખ જો કાઢવો હોય તો આપણે કહીએ છીએ ને કે એકનું જગ્યા ખાલી કરીને બીજું ભરવું પડે, ખાલી રાખો તો પાછું એને આવે. એટલે ભગવાનનું મહાત્મ સમજીને આપણે પરિપક્વ થઈએ તો આપોઆપ વિષયોનું મહાત્મ ઘટી જાય, વિષયોનો મોહ ઘટી જાય, વિષયોની આસક્તિ ઘટી જાય. જો પરમાત્માના સ્વરૂપની અંદર દ્રઢ નિશ્ચય અને પ્રીતિ થઈ હોય તો. એટલે શાસ્ત્રે કરીને તો ભગવાનનો મહિમા અને સંતનો મહાત્મ તે સમજવું, અને સંતથી એમ શીખવું જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે, એવી રીતે નેત્ર દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી અને ગ્રામ્ય વ્યાપતા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંતથી શીખવી. સંતો પાસે જયારે શાસ્ત્રમાંથી શીખવું, ભગવાનનો મહિમા શીખવો, સંતોનો સત્પુરૂષોનો મહિમા શીખવો કે એમાંથી ગુણગ્રાહી થશો. સંતો પાસે જયારે સત્સંગ કરવા જાઓ તો એમની પાસેથી શું શીખવું, તો એમને પોતાનું જીવન જે રીતે નિર્લેપ કર્યું છે, જે રીતે નિર્માની કર્યું છે, જે રીતે ઇન્દ્રિય જીતીને જે પોતે જીતેન્દ્રિય થયા છે, અથવા તો કે ઇન્દ્રિયોની અંદર આકર્ષક ઇન્દ્રિયોના ગુલામ બન્યા નથી અને વિષયને જીત્યા છે, તો એ જે ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે કે એ રીતે જેમ નાસિકાની આમ એકાગ્ર કરીને નાસિકાને આગળ લખ્યું કે નાસિકા ઉપર દ્રષ્ટિ રાખવી એટલે એકાગ્ર મન કરીને એકાગ્ર દ્રષ્ટિ રાખી અને ગ્રામ્ય વાર્તા ન સાંભળવી એના ઉપર એકાગ્ર મનને એકાગ્ર કરવું. ગ્રામ્ય બીજાની લોકોની વાતો સાંભળીને તમારે ન રહેવું, પણ જે આ યુક્તિ જે બતાવી છે એની અંદર મનને કેન્દ્રિત કરવું અને ગ્રામ્ય વાર્તા ઇત્યાદિ જે યુક્તિ છે તે સંત પાસે શીખવી, અને જે સંત શીખવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી. મહારાજે ફરી અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો કે જ્યારે સંત આવી યુક્તિ શીખવાડે, કોઈ આવો માર્ગ બતાવે, કોઈ આવો ઉપાય બતાવે, ત્યારે એને પોતાના કલ્યાણને અર્થે, આના ઉપર કોઈના ઉપર ઉપકાર કરતા નથી. આપણે બધાએ જે દાખલો કરીએ છીએ ને આપણે આપણા કલ્યાણ માટે કરીએ છીએ, અમે નથી તમારા માટે કરતા, તમે નથી અમારા માટે કરતા. જે પણ આપણે દાખલો કરીએ છીએ ભગવાનની પ્રસન્નતા અર્થે અને પોતાના આત્મકલ્યાણને અર્થે. એટલે જ્યારે સંત પાસે, જ્યારે શાસ્ત્ર પાસે, જ્યારે આપણે સદમાર્ગની જ્યારે વાત કોઈ જાણતા હોઈએ, શીખતા હોઈએ, સમજતા હોઈએ, સાંભળતા હોઈએ, ત્યારે તેને પોતાને વિચારે કરીને પોતાનો વિચાર પણ એ રીતે ઢાળવો, આપણા વિચારને દિશા આપણે એ દિશામાં વાળવી કે જે દિશામાં શાસ્ત્રોએ નિર્દેશ કર્યો હોય, જે દિશામાં સત્પુરુષો સંતો એ આપણને નિર્દેશ કરતા હોય, એવું જે યુક્તિ જે સંતે શીખવી, જે યુક્તિ તેને પોતાના વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી અને તેમ વર્તવા લાગવું, અને એવી રીતે એનું માન્ય કરી અને એ પ્રમાણે વર્તવા લાગવું, એમ ત્રણ વાનાએ કરીને ઇન્દ્રિયો અને અંતઃકરણ જીતાય છે, એની શુદ્ધિ ત્યાં થાય છે. એટલે આપણે પ્રશ્ન તો કે વાસનાની નિવૃત્તિ માટે આ ઉપાય મહારાજે અહીંયા બતાવ્યો છે. અને આગળ ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજા કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માની ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક ભક્ત કહેવાય. આ વચનામૃત મહિમાનો આ બહુ આનો મહાત્મ્ય એટલા માટે એકાંતિક ભક્તની વ્યાખ્યા મહારાજે શું કરી આપણે સમજવાની જરૂર છે. આ એકાંતિક ભક્તની વ્યાખ્યા મહારાજે આ કરી છે. ઘણાએ પોતાની મનમેરે આ એકાંતિક છે ને આ એકાંતિક છે એવો ભેદ બતાવીને મહારાજે એકાંતિક બતાવ્યો નથી. મહારાજે એકાંતિકની વ્યાખ્યા, કોણે એકાંતિક ભક્ત કહેવાય? દરેક શાસ્ત્રોની અંદર, દરેક ધર્મની અંદર હોય છે કોઈ વિશેષતા, દરેક જે પાળતા હોય એની વિશેષતા, ધર્મપાલનની દરેકની પોતાની સ્થિતિ હોય છે ને એ રીતે વિશેષતાથી પાળતા હોય છે. પણ જે મહારાજે વ્યાખ્યા એકાંતિક ભક્ત થવાની બતાવી છે એમાં મહારાજે બહુ સ્પષ્ટ લખ્યું છે, હે મહારાજ, શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય. એટલે સૌ પ્રથમ એકાંતિક થવાનું લક્ષણ છે કે ભગવાનના સિવાય બીજી કોઈ વાસના ન હોય. એટલે ભગવાનની એક વાસના અને ભગવાન સિવાય બીજી કોઈ વાસના ન હોય, અને તે પોતે બ્રહ્મરૂપ માનીને, અર્થાત આ જગત અને જગતના જે સૃષ્ટિ એના જે વિષયો, પોતાનો દેહ, દેહાભિમાન અહંકાર વગેરે આ તમામનું બ્રહ્મ સ્થિતિ ક્યારે થાય? જ્યારે સ્થૂળ સૂક્ષ્મને કારણ, આપણે ગઈકાલે વચનામૃતમાં જોયું હતું કે સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ દેહથી જ્યારે જીવાત્મા પર થઈને વર્તતો હોય ત્યારે બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય, અને સ્થૂળ સૂક્ષ્મને કારણ ઇત્યાદિ જે શરીર છે એ ત્રણેય ગુણ જે રજ સતને તમે ગુણના એટલે માયાના અહંકારના એ નિર્મિત થયેલા એ ગુણો છે, માટે એના જ્યાં સુધી આવરણમાં છે ત્યાં સુધી એ બ્રહ્મ સ્થિતિને પામ્યા નથી. એટલે ત્રણેયનો ત્યાગ કરીને જ્યારે એની નિર્મિતિ જ્યારે અહંકાર તત્વથી પર થઈ અને ત્રિગુણાત્મક જે શક્તિ એનાથી જ્યારે પર થઈ, જ્યારે જીવાત્મા વર્તતો હોય બ્રહ્મ સ્થિતિને વર્તતો હોય ત્યારે એની અસર અથવા એના જે સૃષ્ટિ એની અસર, એના જે વિષયો એની અસર એ જીવાત્મા ઉપર થાય નહીં એવી સ્થિતિને કરી અને પોતાને બ્રહ્મરૂપ માનીને પોતાને એવો માને કે હું આ જગત માટે નથી, હું આ જગતના વિષયો માટે નથી, હું તો ભગવાન માટે છું, આવું જ્યારે પોતે માનીને ભગવાનની ભક્તિ કરતો થાય ભક્તિ કરતો હોય તેને મહારાજ કે એકાંતિક ભક્ત કહેવાય. એટલે આપણે બધાએ વાલા ભક્તો એકાંતિક ભક્ત ભગવાનના થવા માટેનો દાખલો કરીએ છીએ અને એના માટેનો આ બહુ શ્રેષ્ઠ ઉપાય છે કે ભગવાનના સ્વરૂપની અંદર. જો વાસનાનું એક સ્વરૂપ, એક ટૂંકી વાત કરું કે વાસનાનું સ્વરૂપ કેવું છે કે ઘણી વખત સદવાસના પણ હોય ને અસદવાસના પણ હોય. શાસ્ત્રની અંદર બે પ્રકારના બંધન બતાવ્યા છે, સંકલ્પ વિકલ્પ એટલે વાસના. જેમ કીધું ઈચ્છા આપણે આગળ વાંચ્યું અંતઃકરણની અંદર જે ઈચ્છા વર્તી ગઈ હોય, હવે ઉપર લખ્યું વિષય ભોગવ્યા હોય તો પંચ વિષય જે ભોગવ્યા છે એ વિષયો કદાચ સદસંકલ્પ પણ કરાવે. એવું નથી કે ખરાબ કોઈને ખરાબ જ વાસના રહી ગઈ હોય અથવા ખોટી જ વાસના રહી ગઈ હોય એવી નથી, સારા સંકલ્પની પણ વાસના થઈ હોય. કોઈ વિષય ભોગવ્યા હોય, કોઈ એવા વિષયની અંદર જીવાત્મા ઓતપ્રોત થયો હોય તો એને એની વાસના પણ રહી હોય, અને એવી વાસના પણ જ્યારે સંકલ્પ કરાવે ત્યારે અંત સમયની માટે બંધન કરતા છે. શાસ્ત્રોમાં આપણે એવા અનેક પ્રસંગો જોયા છે કે સદવાસના એ કરી પણ અધોગતિ થઈ છે અથવા તો અવગતિ થઈ છે, જીવાત્મા મોક્ષ માર્ગની અંદર ધામમાં ન જતા એ ભ્રમ રાક્ષસને ભટકવા માટે બાધ્ય થયો છે, કારણ કે અંત સમયે ભગવાનની મૂર્તિ યાદ ન આવી પણ કોઈ બીજો વિચાર બીજો સંકલ્પ, પછી એ શુભ પણ હોય ને અશુભ પણ હોય. જગતના વિષય સંબંધી હોય વ્યવહાર સંબંધી હોય તો ઘણી વખત શુભ પણ હોય અને ઘણી વખત અશુભ પણ હોય, પણ એવી બંને પ્રકારની વાસનાને ત્યજીને કેવળ પરમાત્માનું સ્વરૂપ જીવાત્માને યાદ રહે અને જો એ સ્મૃતિ થઈ આવે, મહારાજની મૂર્તિમાં ધ્યાન કેન્દ્રિત થાય. મહારાજ કહે છે કે બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો થાય અને એટલા માટે ભગવાન સિવાય બીજી કોઈ વાસના એને જ્યારે ન રહે ત્યારે એવો એકાંતિક ભક્ત. એટલે વાસના આપણે બંને પણ શુભ કે અશુભ કરતા બહુ વિચારું, સંકલ્પ વિકલ્પ કરતા, પણ ભગવાનને પ્રાર્થના એ કરીએ કે આપણને અંત સમય જીવનભર તો આપણે સારું કામ કરીએ એટલે સંકલ્પ કરવો પડે, કારણ કે સંકલ્પ ન થાય તો કોઈ નિર્મિતિ ન થાય. એટલે સંકલ્પ કરીએ પણ એમાં કોઈ પણ પ્રકારનો શુભ સંકલ્પ હોય કે અશુભ સંકલ્પ હોય એની અંદર બંધન ન થાય. અને ભક્તિ તો એક સેવા પ્રકાર કે મારી જવાબદારી, જેમ ગઈકાલે આપણે વચનામૃતમાં જોયું હતું મહારાજ કે ભગવાનની આજ્ઞાએ કરીને ભોગવતો હોય કે પ્રારબ્ધે કરીને ભોગવતો હોય, કર્મ કરતો હોય. આપણે જન્મ મળ્યો છે તો ભગવાનની ઈચ્છાથી મળ્યો છે કાં તો પોતાના પ્રારબ્ધથી મળ્યો છે. એટલે જન્મ મળ્યો છે તો જન્મનો ધર્મ છે, જીવનનો ધર્મ છે, પ્રકૃતિનો નિયમ છે, એ પ્રમાણે પોતાના વ્યવહારની માર્ગની અંદર આપણે રહીએ અને સારા કામ કરીએ, સદા ચારના કામ કરીએ, પણ દરેક કરતા પરમાત્માનું સ્થાન એ ઊંચું છે એમ માની અને ભગવાન સાથેનો હેત પ્રીતને ભગવાન સાથેની બંધનને આપણે બાંધીએ, એના સિવાય બીજી કોઈ બંધનરૂપ ન થાય એવનો જેને ખટકો રાખ્યો હોય અને ભગવાનની ભક્તિ કરતા રહીએ, એવું આપણા સ્વમાં ગુણ આવે તો આપણે પણ એકાંતિક ભક્ત બની શકીએ. ઇતિ વચનામૃત ગરડાનું 11મું સહજાન સ્વામી મહારાજની જય.